તારીખ 23/2/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 91, મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
વિશિષ્ટ પ્રકારના ફેરફારો અનુભવાય છે એનું અહીંયા વર્ણન કર્યું છે. હા, એટલે ભાવ ભાષણ થતાં સમ્યક સંમુખતા ઉત્પન્ન થાય છે. ભાવ ભાષણ કારણ છે અને સમ્યક સંમુખતા એનું પરિણામ એટલે કાર્ય છે, રિઝલ્ટ છે. એમાં એક તો એવું બને છે કે પોતાનું મૂળ સ્વરૂપ એટલે અસલ સ્વરૂપ, મૂળમાં 14 ગુણ સ્થાનથી પાર છે એવું ભાસવા લાગે. કોઈ પર્યાય બાકી રહી એમાં? શુદ્ધ અને અશુદ્ધ સર્વ પ્રકારની બધી જ પર્યાયોથી પાર, એટલે તેથી પર એવું મારું આત્મ સ્વરૂપ છે. 14 ગુણ સ્થાનોની બધી જ પર્યાયોથી પર છે અને પાર છે, એટલે પાર છે એવું ભાસવા લાગે, એટલે લાગવા માંડે. અર્થાત સાક્ષાત સિદ્ધપદ રૂપ અંતરમાં આત્મજ રહ્યું છે તેવો પોતે પોતા રૂપે પોતાથી ભાસવા લાગે. આમ તો સિદ્ધ પરમાત્માના દર્શન અહીંયા થતા નથી, અહીંયા તો અરિહંત પરમાત્માના દર્શન થાય, તે પણ એમના દેહના દર્શન થાય છે. આત્મા તો અરૂપી છે, આત્મા કોઈને દેખાતો નથી, જે આંખથી દેખાય છે, દર્શન થાય છે, એ તો અરિહંત પરમાત્માનો દેહ છે. અને સિદ્ધ ભગવાન તો સિદ્ધાલયમાં બિરાજમાન હોવાથી દેખાતા નથી, અને એમને દેહ હોતો નથી, દેહ વિનાની એમની દશા હોય છે. એમનો આત્મા તો દેહ વિનાનો હોય છે, એટલે પણ ઇન્દ્રિય જ્ઞાનથી તો દેખાવાનો કે જણાવવાનો પ્રશ્ન રહેતો નથી. તેમ છતાં પણ એટલે કે સિદ્ધ ભગવાનના દર્શન તો કોઈએ કર્યા નહીં હોવા છતાં પણ જેને ભાવ ભાસે તેને સિદ્ધપદ, સિદ્ધાલયનું ભાષે છે અને પોતાનું ભાષે, પોતાનું સિદ્ધપદ ભાષે છે એને સિદ્ધપદ કેમ કહ્યું કે સિદ્ધાલયમાં એવું સિદ્ધપદ છે, માટે મૂળ સ્વરૂપ એવું છે. એટલે સિદ્ધ ભગવાનને પણ એને જોયા અને પોતાના સ્વરૂપને પણ એને જોયા. આ એક ચૈતન્યનો ચમત્કાર છે કે કદી સિદ્ધ ભગવાનને જોયા નથી, છતાં ખબર પડી કે મારું સ્વરૂપ સિદ્ધપદ, સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છે. અને આવા જ સિદ્ધ ભગવાન છે, જે સિદ્ધ થયા તે અવસ્થાએ આવા થયા અને મૂળ સ્વરૂપ મારું આવું છે. હા, છતાંય ભાવ ભાષા નિવારણ એનું નામ છે, ઓળખાણ એનું નામ છે. એ વગર અનુભવનું બળ ક્યાંથી ઉત્પન્ન થાય? અનુભવ થવા યોગ્ય એવો જે પુરુષાર્થ, એ પુરુષાર્થ ઉત્પન્ન થવાનું કોઈ મજબૂત કારણ તો આવું ઘટે છે કે નહીં? આવા ભાવ ભાષણ છે તેવો પોતા રૂપે, સિદ્ધપદ રૂપ એવો પોતા રૂપે પોતે પોતાને પોતાથી વાંચે છે. દેવ શાસ્ત્ર ગુરુ આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે, તેથી ને પણ મને પોતાને પણ એમ જ અત્યારે ભાષે છે. માસ્તરે એકડો શીખડાયો અને અત્યારે એકડો આવડે છે, એ માસ્તરે શીખડાયો માટે આવડે છે કે સ્વતંત્રપણે આવડે છે? જે માસ્તરે એકડો શીખડાયો એ માસ્તર ઊંધો એકડો બતાવીને એમ કે આને તું એકડો કે તો માને ખરો? સાહેબ તમારી ભૂલ થઈ છે, એકડો તો આમ છે. હવે તમે કહો તો પણ હું ભૂલ કરું, એનો અર્થ શું છે કે એ સ્વતંત્ર જ્ઞાન છે. દેવ શાસ્ત્ર ગુરુ કહે છે માટે મારો આત્મા સિદ્ધ સમાન છે એમ નથી, પણ મને મારા અંતરંગમાં મારું સ્વરૂપ એવું ભાસે છે તેથી હું કહું છું કે મારો આત્મા સિદ્ધ સમાન છે. દેવગુરુ શાસ્ત્ર કહે છે તેથી એ મારું સ્વતંત્ર જ્ઞાન છે અત્યારે એ સંબંધે, પણ મને પોતાને પણ એમ જ ભાસે છે. તેથી તેઓના સર્વકથન હવે ખરેખર સમજાય છે, તેઓના એટલે દેવગુરુ શાસ્ત્રના. મારું સ્વરૂપ સમજાયા પછી એ સ્વરૂપને કહેવાના હેતુભૂત એવા જે એમના વચનો, એમના વચનોમાં આ જ સ્વરૂપ સમજાવવાનો સંકેત હતો. એ વાત સાચી છે કે તેઓ પૂરેપૂરો આ પદને કહી શકતા નહોતા. જે સ્વરૂપને સર્વ, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન. એ બરાબર છે કે તેઓ કહી શકે નહીં, હું પણ કહી શકું નહીં, તેઓ પણ કહી શકે નહીં, પણ એ આ જ સ્વરૂપને કહેવા માગતા હતા. આ જ સ્વરૂપને કહેવાના હેતુથી એમના વચનો હતા એવું મને હવે સ્પષ્ટ સમજાય છે. અને આ સ્વરૂપને સમજ્યા વિના જ હું અનંત દુઃખ પામ્યો. જેટલા ગોટાળા થયા દુઃખ ઉત્પન્ન થવા માટેના એ મારા આ સ્વરૂપને સમજ્યા વિના. ભાવભાષણ સુધી આવ્યો નથી. મુમુક્ષુતા ઓછા વધતા અંશે પ્રગતિ, મુમુક્ષુતામાં ધર્મ સાધન પણ જે કાંઈ થઈ શકે એ બધા કર્યા, ભાવભાષણ નથી કર્યું. ભાવભાષણ કરે તો પરિણામની દિશા બદલાઈ જાય, સમ્મુખ થઈ જાય, સન્મુખ દિશા થઈ જાય પરિણામ, અને પછી મોક્ષ માર્ગ ન પ્રાપ્ત થાય એવો બનતું નથી. એ વખતે સંસ્કાર પડી જતા હોવાથી એ સંસ્કાર ક્યારે નિર્મૂળ થતા નથી. કોઈ જીવને ભાવ ભાષણ થયા પછી આયુષ્ય પૂરું થઈ જાય તો બીજા ભાવમાં, બીજા ભાવનું આયુષ બહુ અલ્પ હોય તો ત્રીજા ભાવમાં છે. બીજો ભોગ એવો હોય કે જન્મતા આયુષ કંઈક ભોગવે એ પહેલાં આયુષ પૂરું થઈ ગયું, એવું અલ્પ આયુષ ગમદાનું હોય તો ત્રીજા ભાવમાં છે, પામે છૂટકો. અને અલ્પ પ્રયાસ પછી જે આટલી મહેનત થઈ છે એ નકામી નથી જતી, અલ્પ પ્રયાસે પામે છે. સ્થિતિઓના સર્વકથન હવે ખરેખર સમજાય છે, અને તે પહેલાંની સમજણ, તે બુદ્ધિપૂર્વકની જે સમજણ હતી તે પણ ઉગે ઉગે સમજણ હતી તેમ લાગે છે. એ પહેલાં બૌદ્ધિક સ્તરે શાસ્ત્રથી વાત સમજેલો ન્યાય યુક્તિ આગમ અનુસાર પણ એ ઉપસંજ્ઞારૂપ હતી સમજણ, એનો પણ અત્યારે ખ્યાલ આવે છે. એનો સીધો અર્થ એ થયો કે ભાવભાષણ થયા પહેલાં જે કાંઈ સમજણ છે તે ઉપસંજ્ઞારૂપ હોય છે. એ ઉપસંજ્ઞાની નિવૃત્તિ ક્યારે થાય? ભાવભાષણ થાય. આમ સીધી સાદી વાત છે. એક તો એમ લાગે છે. બીજું કે જે અનંત મહિમાવંત સ્વરૂપ ભાષ્યો અને તેથી તેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો, તે કારણથી આખા જગતનો મહિમા ઉડી જાય છે. જે કારણથી સ્વરૂપ મહિમા ઉત્પન્ન થયો, એવું જે મહિમાવંત સ્વરૂપ છે પોતે જ આખા જગતનો મહિમા ખલાસ થઈ જાય છે. જગતના પદાર્થો, જગતની વસ્તુ, જગતના પ્રસંગો, એનો મહિમા ગયો. કોઈ વસ્તુ પોતાથી અધિક ભાસતી નથી, કોઈ વસ્તુ પોતાથી અધિક ભાસતી નથી. આ રીતે અધિકાર એક જગ્યાએ આવી ગઈ પોતાના સ્વરૂપની, એટલે પરિણામનું ખેંચાણ એક બાજુ થઈ ગયું, બીજા બધા ખેંચાણો તૂટી ગયા, ખેંચાણો તૂટી ગયા બધા. કોઈ વસ્તુ પોતાથી અધિક ભાસતી નથી. આ રીતે સર્વ બાહ્ય પદાર્થ સંબંધીનું મૂલ્યાંકન જે પૂર્વે થયેલું કે ગ્રહેલું એ આખું બદલાઈ જાય છે. પહેલાં જે જે કિંમતો આંકી હતી એ બધો ફેરફાર થઈ ગયો, અને તેથી ઉદયના સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી તેમ ભાસવા લાગે છે. અને તેથી ઉદયના સર્વ પ્રસંગોમાં મારું તો કોઈ પ્રયોજન નથી. લોકો જેને લાભ કહે છે એ ખરેખર મારો લાભ નથી, નુકસાન કહે છે તે ખરેખર મારો નુકસાન નથી. તેથી એ લાભ નુકસાન માટે મારે રોકાવાનું હવે કોઈ કારણ પણ રહેતો નથી. એટલે પૂર્વે પોતે જે મૂલ્યાંકન કરેલું તે આખું બદલાઈ જાય છે, અને તેથી ઉદયના સર્વ પ્રસંગોમાં કોઈ પોતાનું પ્રયોજન ભાસતો નથી તેમ ભાસવા લાગે છે. ભાસતું પ્રયોજન નથી એમ સમજાણું નહીં, એમ ભાસવા લાગે છે. બધે એમ જ લીધું છે, ભાસવાનું લીધું છે. પણ સમજાણું છે, સમજાણું છે એ વાત નથી. એ કે સમજાણું તો બૌદ્ધિક સ્તરથી સમજાય છે, પણ હવે તો ભાસે છે. અને જ્યાં પ્રયોજન ન જણાય ત્યાં રસ ન આવે, જ્યાં પ્રયોજન ન જણાય ત્યાં રસ ન આવે, રસ ન આવે ત્યાં અધિકતા પણ ન આવે. એ બહુ સ્વાભાવિક છે, એ તો સાવ સ્વાભાવિક છે. આશ્રય માટે પોતાનું અવભાષેલું સ્વરૂપ જ પ્રયોજન શું છે એવો નિશ્ચય વર્તે છે. કૌંસમાં આશ્રય માટે એટલા માટે સ્પષ્ટ કર્યું છે કે આમ તો પામવા માટે તો પૂર્ણ શુદ્ધ પદ છે એનું પ્રયોજન છે, પૂર્ણ સુખી થવાનું પ્રયોજન છે, એ પ્રયોજન પર્યાય આશ્રય છે. અહીંયા તો અવલંબન માટે જે પ્રયોજન જેનું છે એવું જે પોતાનું સ્વરૂપ છે એ અવલંબનને યોગ્ય છે એવો નિશ્ચય વર્તે છે, એવો નિર્ણય વર્તે છે કે આ સ્વરૂપના આશ્રયે જ મારે પરિણમવું જોઈએ, બાકી મારા પરિણામને બીજું અવલંબન ન હોઈ શકે, કેમ કે બીજું કોઈનું મૂલ્ય છે નહીં મને. એ પ્રકારનો ફેરફાર પણ દશામાં થઈ જાય છે. ત્રીજો ફેરફાર કે ચાલતા પરિણમનમાં ઉક્ત પ્રયોજનભૂત સ્વસ્વરૂપના લક્ષ્ય, નિજ સ્વરૂપના લક્ષ્ય મુખ્ય ગુણના ખાસ પ્રકારના બે પડખા પડી જાય છે. મુખ્ય ગુણ તો અત્યાર સુધી કરતો હતો પણ એનું કોઈ ઠેકાણું નહોતું, હવે એક જ મુખ્ય થાય, બાકી બધું અધિકાય આવી ગઈ ને, ત્યાં અધિકતા ત્યાં આવી. જેમ કે મુમુક્ષુની ભૂમિકામાં શાસ્ત્રોનો અવગાહન અર્થાત અધ્યયન થાય છે, તેમાં અનેક પડકારથી પ્રતિપાદન કરાયેલું હોય છે. શાસ્ત્ર વિષય તો અનેક જુદા જુદા નહીંથી ઘણી ઘણી વાતો પ્રતિપાદન આવે છે, તે સર્વ વિશાળતાવાળા પ્રતિપાદનમાંથી પોતાના પ્રયોજનવાળા વિષયને મુખ્ય કરાય છે અને બાકીનું સર્વ ફક્ત જાણવાનો વિષય છે, આદરવાનો નહીં એમ જાણીને ગૌણ થઈ જાય છે. એટલે સ્વરૂપ ભાષા પછી ગમે એટલી વિશાળ વિષય સામે આવે શાસ્ત્ર વાંચતા વાંચતા જે પોતાને લાગુ પડે એ મુખ્ય થઈ જાય ત્યાં, બાકી બધું છૂટી જાય. આ મારા કામની વાત કરી છે, આ શાસ્ત્રમાં આ જગ્યાએ મારી વર્તમાન પ્રયોજનની વાત આવી, મને આ લાગુ પડે છે, એવું જ વ્યાખ્યાન સાંભળતા કે આજે મારી વાત આવી. શું આવે? જે પોતાને લાગુ પડતી હોય ત્યાં એને એમ લાગે કે આજે મારી વાત આવી હતી, મને લાગુ પડે એવી વાત આવી હતી, એના ઉપર ધ્યાન જાય, બાકી બધું ગૌણ થઈ જાય. તેમાં પણ હવે એમાં પણ જરા વિશેષ વાત છે, તેમાં પણ પર્યાયાશ્રિત શુદ્ધિના પ્રયોજનની મુખ્યતા તેની મર્યાદામાં થાય છે, અર્થાત મર્યાદિતપણે થાય છે. પર્યાયમાં શુદ્ધિનું જે પ્રયોજન છે, સુખનું જે પ્રયોજન છે, એ પ્રયોજનની મર્યાદા છે. શું? કેમ કે પર્યાય બુદ્ધિ નથી, પર્યાય બુદ્ધિ તીવ્ર નથી, દૃષ્ટિ તો થશે સમ્યક દર્શનના કામ, પણ પર્યાય બુદ્ધિ મટવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે જે પર્યાય આશ્રિત પ્રયોજન છે એ પ્રયોજનની મુખ્યતા બહુ મર્યાદિતપણે થાય છે, અર્થાત એટલે કે મૂળ સ્વરૂપ ગૌણ થાય તેમ કોઈ પડખે મુખ્યતા થતી નથી. પોતાનું જે સ્વરૂપ સર્વથી મુખ્ય થઈ ગયું છે એ ગૌણ થાય અને પર્યાયનું કોઈ પણ પર્યાયનું મહત્વ આવે એમ બનતું નથી. જોકે શાસ્ત્રની અંદર અથવા જ્ઞાનીઓના વચનોમાં પણ સમ્યક દર્શનનો મહિમા ખૂબ આવ્યો છે, એક પર્યાય છે તો પણ મુનિ દશાનો મહિમા પણ ઘણો આવે છે પૂર્વ ઉત્તર વગેરે, અને સર્વજ્ઞ વિતરાગ પૂર્ણ દશા એનો પણ મહિમા ઘણો આવે. તો પણ મૂળ સ્વરૂપ ગૌણ થાય એવા પ્રકારે નહીં. મને એવી દશા પ્રાપ્ત હોય, એવી ભાવના અભિલાષા એ બધું થાય તો પણ મૂળ સ્વરૂપ ગૌણ થાય એ પ્રકારે નહીં. કેમ કે એ બધી પર્યાયો આ જ સ્વરૂપની સેવા કરે છે ત્યારે એની એવી દશા છે, નહીંતર એની પણ એવી દશા હોય નહીં. તો એ બધી દશા તો આજે મૂળ સ્વરૂપ છે એની સેવિકાઓ છે, સેવા કરનારી છે, દાસીઓ છે. દાસી ગમે તેવી વૈભવ સંપન્ન હોય તો પણ, સર્વજ્ઞ દશાનો વૈભવ તો ઘણો છે, ગુણ વૈભવ પ્રગટ્યો છે ને, તો આ બધી દશામાં ગુણ વૈભવ પ્રગટ્યો છે. એમાં સર્વોત્કૃષ્ટ દશા તો ગુણ વૈભવની પરમેશ્વરની છે, જિનેન્દ્રદેવની છે. એ દશાથી પણ અનંત ગુણ સમૃદ્ધ એવું આ સ્વરૂપ છે, કેમ કે એ દશા તો એક સમયની છે. એવી અનંતી દશાઓ પ્રગટ થશે એમાંથી, અને તો પણ સ્વરૂપ એવું ને એવું ઇન્ટેક્ટ કેટલું ને કેટલું રહેશે, એનો મહિમા કેટલો. એટલે એ બધી દશાઓનો મહિમા મર્યાદિતપણે થાય છે, કેમ કે બધી દશાની સમય મર્યાદા એક સમયની છે, અને પોતાના સ્વરૂપની સમય મર્યાદા અનાદિ અનંતકાળની છે, અનાદિ અનંતકાળની. એટલે એની એવી સ્વરૂપ ગૌણ થાય તેવી કોઈ પણ પડખેથી મુખ્યતા થતી નથી. તેવી મુખ્ય ગૌણ વિષયની વહેંચણીનું કાર્ય મુખ્ય કરવું ને ગૌણ કરવું, મુખ્ય કરવું ને ગૌણ કરવું, એ પ્રકારની વહેંચણી બાયફર્કેશન એવું કાર્ય થવાનો પ્રારંભ અહીંથી થાય છે, ભાવભાષણથી થાય, ત્યારથી આ વહેંચણી શરૂ થાય છે અને તે ચાલુ રહે છે. પછી એ ચાલુ ક્યારે પણ સ્વરૂપ ગૌણ થતું નથી. તેથી શાસ્ત્રોમાં ખાસ પ્રયોજનભૂત વિષય જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં ધ્યાન ખેંચાય છે. આમ પ્રયોજનભૂત વિષયની મુખ્યતા હોવાને લીધે ખાસ ખાસ પ્રયોજનભૂત વાત આવે ત્યાં એનું ધ્યાન ગયા વગર શાસ્ત્રકાર ક્યાં મુખ્યતા આપવા માગે છે તે સમજાય. એક બીજો દ્રષ્ટાંત લઈએ કે જિનેન્દ્ર પ્રતિમાની સ્થાપનાનો નિષેધ જૈનો પણ કરે છે, સંપ્રદાય આખો ચાલે છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રતિમાની સ્થાપનાનો નિષેધ છે. પછી અહિંસાને બાને, આરંભ સમારંભના બાને એ છળ પકડાયેલો છે. હવે એ પ્રસંગ ઉદયમાં હોય, કેમ કે આપણે ભાવિ તીર્થંકરની સ્થાપનાના પ્રસંગનો ઉદય આવી ગયો, એમાં પણ અંદર અંદરનું વિરોધ. તો જ્ઞાની એ સ્થાપનાના અનુમોદનમાં આવે, સ્થાપનાના નિષેધમાં ના આવે. અને એ સ્થાપનાનો નિષેધ થતો હોય તો માત્ર અનુમોદન આપીને બેસી ન રહીએ, પણ સ્થાપનાના પક્ષમાં મક્કમપણે પોતે ઊભા રહે. આ તો બની ગયેલી હકીકત છે. અને એમાં જો વિરોધ જોરથી હોય તો મક્કમતાનું જોર પણ એટલું જ હોય, સામે ટકી શકે એટલું. વિરોધથી પોતાની મક્કમતા છૂટી જાય એવા નિર્બળ જ્ઞાની નથી હોતા. હવે વાત તો અન્ય દ્રવ્ય સંબંધી છે, બહારની વાત છે ને, આગળ અંદરની વાત છે, છતાં આમ કેમ, આમાં પ્રયોજનભૂત શું, હવે શું કરતા કરવી આપણે, કે આમાં પ્રયોજનભૂત શું, કે જ્ઞાની વળગી રહ્યા, કે એમાં પણ એમને સ્વરૂપની મુખ્યતા વર્તે છે. જિનેન્દ્ર પરમાત્માની સ્થાપના, પ્રતિમાની સ્થાપના એ એમના આદર્શની સ્થાપના છે. મારે આવા થવું છે, આ મારો મૂર્તિમંત આદર્શ છે, અને તેથી એની મૂર્તિ હું સ્થાપું છું બનાવીને. એમાં પોતાના સ્વરૂપની મુખ્યતા નથી એમ થયું છે. એવું જે વલણ થયું, એવું જે પરિણમન આવ્યું જ્ઞાનીનું, એ સ્વરૂપની મુખ્યતાને કારણે આવ્યું છે, બીજો એનો હેતુ નથી. પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, સીધું કે આડકતરું, સ્વરૂપની મુખ્યતાવાળું પ્રયોજન હંમેશા હંમેશા જળવાઈ રહે છે. સ્વરૂપને ગૌણ કરવાની વાત હોઈ શકે નહીં, કે ભાઈ આ જ્ઞાન જ્ઞાનીને એમ કે ભાઈ તમે તો સ્વદ્રવ્યનું ના હિમાયતી છો, સ્વદ્રવ્યની ઉપાદેયતાનો, સ્વદ્રવ્યની સર્વસ્વપણે ઉપાદેયતાનો તમે ઉપદેશ આપો છો, અને પરદ્રવ્યનો આગ્રહ રાખીને આ પરદ્રવ્યના ઝઘડામાં શું કરવાનું, ખસી જાઉં ને હવે શિખામણ આપે જ્ઞાનીને પણ, કે આ તો પરદ્રવ્યનો ઝઘડો છે, સ્વદ્રવ્યનો શૂન્ય ઉપાદેયતા રાખો ને તમે, કેમ કે ભાઈ આ સ્વદ્રવ્યની ઉપાદેયતા થાય છે. જે બિન પ્રતિમાનો નિષેધ કરે એને સ્વદ્રવ્યની ઉપાદેયતાના ઉપદેશ આપવાનો અધિકાર નથી, કેમ કે તો સૌ પકડે છે એ બાબતને. એટલે જે જ્ઞાની કરે છે એ પ્રયોજનભૂત મુખ્યતામાં જ કરે છે. શું કહે છે કે તેથી સત્શાસ્ત્રોમાં ખાસ પ્રયોજનભૂત વિષય જ્યાં જ્યાં આવે ત્યાં ત્યાં ધ્યાન પોતાનું ખેંચાય છે. ઉપરથી ચાલ્યું જવાતું નથી, પ્રયોજનભૂત વિષય આવે ને ઉપરથી યોજાય એવું ન બને એવું તેનું ધ્યાન ખેંચાય, અને ત્યાં રસ પણ વધે છે. અને જ્યાં પ્રયોજનભૂત વિષય ચાલે ત્યાં રસ વધે છે, અને જાણવાના વિષયમાં રોકાવાનું થતું નથી ત્યારથી તેમાં રસ આવતો નથી. અને પ્રયોજન સિવાયનો જેટલો જાણવાનો વિષય આવે જવા દે એમાં આપણને કાંઈ રસ નથી. પ્રાય સામાન્ય જિજ્ઞાસુને અપ્રયોજનભૂત જાણવાના વિષયમાં રસ આવે છે, મોક્ષની સામાન્ય ભૂમિકા છે. એમાં તો આ ભૂલ થાય છે કે જે જાણવાનો વિષય હોય એમાં પણ રસ લે છે. અને તેથી તેની શક્તિ અને સમયનો ત્યાં વ્યય થાય છે, ખર્ચાઈ જાય છે. તેવું અયથાર્થ જ્ઞાનની પ્રવૃત્તિવાળું કાર્ય, એવું અયથાર્થ કાર્ય કે જેમાં જ્ઞાનની પ્રવૃત્તિ છે, તે પણ અહીંથી જ બચવાનો પ્રકાર છે. આ જગ્યાએથી ભાવભાષણથી કાર્ય ન થાય તે પણ અહિતથી જ, અહિતથી જ બચવાનો પ્રકાર છે, કેમ કે એમાં તો અહિત થાય છે. અપ્રયોજનભૂત વિષયમાં રોકાવું થાય તે અહિત છે, આ ખબર નથી પડતી. સામાન્ય મુમુક્ષુને આ ખબર નથી પડતી. હું તો શાસ્ત્ર વાંચું છું ને, હું ક્યાં દુનિયાની પંચાયત કરું છું? હું તો શાસ્ત્ર વાંચું છું, એમાં અહિત થવાનું શું કારણ છે? કે ભાઈ અપ્રયોજનભૂત વિષયમાં રસ પડ્યો એ પણ અહિત જ થાય છે, પણ એ અહિતથી ઓછા બચે છે, એવા અહિતથી ઓછા બચે છે. પણ ભાવાસન વાળો બચી જાય, એને વહેંચણી થઈ જાય છે. પ્રયોજનભૂત અને અપ્રયોજનભૂતની વહેંચણી થઈ જાય છે. જે જ્ઞાનીને થાય છે એને અહીંથી શરૂ થઈ ગઈ છે. જ્ઞાન દશા શરૂ થયા પહેલાં અહીંથી શરૂ થઈ ગઈ છે એ વાત તો. પછી જ્ઞાન દશામાં તો સહેજે થાય છે. શું કહે છે કે તેવું યથાર્થ જ્ઞાનની પ્રવૃત્તિવાળું કાર્ય ન થાય એ પ્રકારના અહિતથી જ બચવાનો અહીંયા પ્રકાર છે. જોકે સર્વસંગની છદમસ્ત જીવોને પરિણામમાં મુખ્ય ગૌણરૂપ પરિણમન સહજપણે થાય જ છે. એ તો બધા છદમસ્તને મુખ્ય ગૌણ તો થાય જ છે. જેને જ્યાં પ્રયોજન ભાષ્યું હોય ત્યાં એની મુખ્યતા થાય ને, બાકી બધું ગૌણ થઈ જાય છે. એ તો બધાને થાય છે, પરંતુ કે પરિણમનમાં રાગ છે ખરો, પણ રાગની મુખ્યતા થતી બધો ફેરફાર થાય છે, ઘણો ફેરફાર થાય છે, ઘણી રાતો લખી છે. ભાવ ભાષણ થતા કેવા કેવા ફેરફારો થાય છે એ બધી વાતો લખી છે. રાગની મુખ્યતા અનાદિથી થતી હતી તે થતી નથી. પરિણામમાં જેની મુખ્યતા થાય ત્યાં જીવની સર્વશક્તિ લાગે એવો નિયમ છે. હવે આ તો પરિણામનો સાયન્સ છે, વિજ્ઞાન છે. કોઈ પણ જીવને પરિણામમાં જ્યાં મુખ્યતા થઈ ત્યાં એની શક્તિ કામ કરવા લાગશે. એટલે અહીંયા નાયકની મુખ્યતાવાળું આ પરિણમન થયું. નાયક સ્વરૂપ પોતે ભાઈ છો, એની મુખ્યતાવાળું પરિણમન થયું એટલે શક્તિ પણ ત્યાં લાગવા માંડી. એમ હોવાથી ઉક્ત નિર્ણયની સફળતા થયા વિના રહેતી નથી. પછી એ નિર્ણયને આધારિત આગળ દશા વધીને જ્ઞાન દશા થાય, અનુભવ દશા થાય, એની જે સફળતા છે એ સફળતા થયા વિના રહે નહીં. કેમકે શક્તિ પછી હવે ત્યાં વપરાય છે. પછી તો સ્વરૂપ મુખ્ય થયું એટલે સ્વરૂપમાં જ સ્વરૂપ પ્રત્યે શક્તિનો વપરાશ થઈ ગયો, બીજું બધું ગૌણ થવા માંડ્યું. પછી એની અસફળતા તમને શું કારણ છે? જ્યારે શક્તિ બધી એક બાજુ વપરાય છે પછી એને નિષ્ફળતાનું કોઈ કારણ રહેતું નથી. જીવના પરિણામનો આ એક એવો નિયમ છે કે જેટલો લાભ વધારે એટલો રસ વધારે, જેટલો રસ વધારે એટલું એ બાજુનું પરિણામનું જોર પણ વધારે. જેમ કે તમને અઢળક લાભ થવાનો હોય તો શું થાય? આમ તો માણસ શું ભૂલ શું કરે છે કે ઉદયના કાર્યોની મુખ્યતા પાસે પોતાના સ્વરૂપને અને સ્વરૂપાશ્રિત મોક્ષ માર્ગને ગૌણ કરી નાખે છે. તો એક વાત લઈએ કે હિન્દુસ્તાનનો પ્રાઇમ મિનિસ્ટર કે અમેરિકાનો પ્રાઇમ પ્રમુખ એમ કે મને મળવા આવો, તમારું કામ છે મારે, અથવા એમ કે હું તમને મળવા આવું છું, મારે એટલું બધું તમારું મોટું તમારું કામ છે કે તમને મારે પરિશ્રમ નથી આપવો, હું પરિશ્રમ લઈને સામેથી મળવા આવું છું, તો બધા કામ તમે મૂકી દો કે ન મૂકી દો. એક એપોઇન્ટમેન્ટ એવી ગોઠવાની હોય કે આવો આવી મોટી વ્યક્તિ તમને મળવા માગે છે, તો તમે બધા કામને એ વખતે મૂકી દો કે ન મૂકી દો, શું થાય? તો પછી આ ત્રણ લોકનો નાશ છે. આત્માનું જે સ્વરૂપ છે એ તો કારણ પરમાત્મા, ત્રણ લોકનો નાશ છે. એને મળવા માટે તો કઈ ગૌણ ન કર, તારો સામાન્ય ઉદય રોટલી ખાવા માટેનો ધંધો બહુ ગમું છે. ચપટી ચપટી લોટમાંથી ત્રણ ચાર રોટલી બને છે, આ સિવાય બીજું શું છે તારે? બાકી તો એમને પડ્યું રહીએ છે, બધું ભેગું કરેલું વાપરે એટલું જ પોતાનું, બાકીનું બાકીનું તો સુખનું છે. એટલું પણ તું ગૌણ ન કર તો પછી સ્વરૂપના દર્શન કેવી રીતે થાય? એટલી કિંમત છે, એટલી કિંમત તો આંકવી રહી કે નહીં? એટલે આવી મુખ્યતા સમજાય તો સહેજે સંસાર ગૌણ થાય. દીપસિંહજી લખે છે અનુભવ પ્રકાશમાં, પ્રથમ તો સંસારને અઘો કરે, એમની ભાષામાં લખે, પ્રથમ તો સંસારને અઘો કરે એટલે આખા સંસારને ગૌણ કરે, તો સ્વરૂપની મુખ્યતા આવે. સંસારની પણ મુખ્યતા રાખવી છે અને સ્વરૂપ ના દર્શન કરવા છે, એ વાત બનવાની નથી. પર્યાયમાં પરમાત્મા પધારે ત્યારે આંગણું તો ચોખ્ખું હોય કે ન હોય, પર્યાય તો આંગણું છે. કોઈ સામાન્ય મહેમાન આવે તો પણ ઘર ગંદુ નથી રાખતા, માણસ સાફ કરી રાખે છે. ત્યારે આ તો કારણ પરમાત્મા એટલે આખા સંસારનો ભાવ અઘો ગૌણ કર્યા વિના રહે નહીં, એની મોટી વાત છે. એટલે જેને ભાવ ભાષણ થાય તેને ચોક્કસપણે અનુભવપૂર્વક અનુભવની સફળતા થાય થાયને થાય જ, એ વાત એકદમ વૈજ્ઞાનિક છે. અને ચોખ્ખે ચોખ્ખી સમજાય એવી છે કે આમ જ બને, પછી બીજું બને કેવી રીતે? આટલી મુખ્યતા જ્યાં આવે પછી અવરોધ કઈ વાતનો રહ્યો? અવરોધ કોઈ વાતનો રહેતો નિયમ છે. અને એ વખતનો સંવેદ પણ એવો જ હોય છે, એટલે શંકા પડતી નથી. જે પ્રકારે એ સંવેગ ઉત્પન્ન થાય છે સ્વરૂપ પ્રત્યેનો, એ પોતાના અનુભવનો વિષય હોવાથી પછી શંકા પડતી નથી કે આમાં સફળ થવાશે કે નહીં થવાય, એ શંકા પડતી જ નથી. એ તો આગળ વધે જ જાય છે, જોરથી આગળ વધે જ જાય છે. એ તો પુરુષાર્થના લક્ષણમાં આવવું જોઈએ, કેવો જોરદાર પુરુષાર્થ હોય છે એ હવે પછીના ફેરફારોમાં એ વિષય તો પુરુષાર્થ મૂળમાં આવશે. પણ એ સફળતા થાય થાય ને થાય, એ પ્રકારના પરિણામની ક્વોલિટી થઈ જાય છે.